जन्नत तरफ एक कदम। माशाल्लाह हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम, हस्बुनल्लाह निअमल वकील, निअमल मौला निमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। اللهم كل وليك لحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا। اللهم صل على محمد وآل محمد। بسم الله الرحمن الرحيم। بسم الله الرحمن الرحيم। اللهم اخرجني من ظلمات الوهم واكرمني بنور الفهم। اللهم افتح علينا باب رحمتك وانشر علينا خزائن علومك برحمتك يا ارحم الراحمين। رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي। يا رب الزهراء بحق زهراء اسف صدر زهراء بجهور الحجة। اللهم صل على محمد وعلى محمد واجل فرج منتظرين امام الزمان اجل تعالى فرج الشريف। السلام عليكم ورحمة الله وبركاته। तमाम तारीफ़ हमद ने सताईस ने लायक वहदुल्ला शरीक छे, जनी तौफीक थकी, जना एहसान थकी, जना फ़ज़्ल थकी, जनी मेहरबानी ना सायमा। अज़ीज़ो, जन्नत तरफ एक कदम आ मजलिस नो सिलसिलो जारी उसारी छे। दुआ परवरदिगार जिंदगी ने नेकी नी ज़्यादती नो वसीलो करार दे, मौत ने हर एक तकलीफ़ और रंज से रिहाई नो सबब बना दे। ज़ैनब ने कुछ इस तरह उजाड़ा यजीद को, ज़ैनब ने कुछ इस तरह उजाड़ा यजीद को, मिलता नहीं है कोई सहारा यजीद को, मिलता नहीं है कोई सहारा यजीद को। खातून जंग कर नहीं सकती थी इसलिए, खातून जंग कर नहीं सकती थी इसलिए, खुतबों की जुल्फिकार से मारा यजीद को, खुतबों की जुल्फिकार से मारा यजीद को। जनाब ज़ैनब सलामुल्लाह पर एक आवाज़ बुलंद मोहब्बत भरी बाईमानी सलावात। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम। दिल थी दुआ छे परवरदिगार आ सलावात ना सदगामा हर बीमार ने शिफाए कामिला ने आजला इनायत फरमावे, हर एक नी नेक तमन्ना जनाब ज़ैनब ना सदगामा कबूल फरमावे। हाँ जी, सो एक नानकड़ी बात जे मकारिबुल अखलाक માં પાંચમા ઇમામની હદીસ મળે છે, રૂહાની અમલિયાત પેજ નંબર 87 પર છે, કે એક વ્યક્તિને પાંચમા ઇમામે ફરમાવ્યું, એને એવી બીમારી હતી જાનનો ખતરો, પાંચમા ઇમામે એ વ્યક્તિને કીધું કે એવી બીમારી લાગી ગઈ હોય કે જાનનો ખતરો હોય, સુરે અનઆમ પડે, ઇન્શાઅલ્લાહ એ બીમારીથી એને મોત નહીં આવે। એવી બીમારી હોય કે જાનનો ખતરો હોય તો સૂર્ય અનઆમ પડે, ઇન્શાઅલ્લાહ એને મોત નહીં આવે એ બીમારીથી। મોત તો બરહક છે સીસો, બધાને આવવાનું છે, બસ દુઆ કરીએ પરવરદિગાર ઠીક એ વખત સુધી જિંદગી આપ જ્યાં સુધી જિંદગી બહેતર હો, ઈમાનની સલામતીની સાથે મોત નસીબ કર। અઝીઝો, સવાલ એ છે કે શું હું મારી વસિયત જ્યારે લખું કેમ, કેમ કે વસિયત અઝીઝાની ગ્રામી લખવી એટલા માટે જરૂરી છે કે જે લોકો વસિયત નથી લખતા, હદીસમાં છે ખુદ રસૂલ ઇસ્લામ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવે છે કે જે વ્યક્તિ વસિયત કર્યા વગર મરણ પામે એ જાહેલિયતની મોત મરે છે। અઝીઝો, વસિયત ઇસ્લામના અગત્યના આદેશોમાંથી એક મહત્વનો આદેશ છે અને આ એવી ફરજ છે કે જેને બજાવી લાવવાથી એક તરફ તો ખુદાની ખુશનુદી અને બીજી તરફ ઇન્સાનોના હક અદા કરવાના કારણે સમાજમાંથી ઝઘડો ફસાદ જેવા દૂષણો દૂર થાય છે। પરવરદિગાર આલમ પોતાની પાક કિતાબ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે તમારામાંથી કોઈ મોતને નજદીક જોવે એના પર ફરજ છે કે અગર તેણે પોતા માટે કોઈ માલ મિલકત છોડી છે તો પોતાના મા બાપ અને સગાવાલા માટે વસિયત કરે, પોતાના મા બાપ માટે, અગર કોઈ માલ મિલકત છોડી છે તો પોતાના મા બાપ અને સગાવાલા માટે વસિયત કરે. આ તકવાવાળા ઉપર એક ફરજ છે. અઝીઝાની ગ્રામી, કોને ખબર છે મોત ક્યારે આવી જશે, મોત કેટલી નજદીક છે. હા, બસ ખુદા આપણને એક તોફીક અદા કરે. અઝીઝાની ગ્રામી, જે વ્યક્તિ વસિયત સાંભળીને એમાં સુધારો વધારો કરશે તો એ સુધારો વધારો કરવાનો ગુનાની જવાબદારી જેણે સુધારા વધારા કરે છે એના પર રહેશે. પણ અગર મેં વસિયત કરી લીધી છે તો હું તો ખુદાને કહી શકીશ કે પરવદિગાર, મેં મારી જિમ્મેદારીને અદા કરી હતી. રસાલત માફ ફરમાવે છે કે જે વ્યક્તિ વસિયત કર્યા વગર મરણ પામે એ જાહેલિયતની મોત મરે છે. તો અમીરુલ મોમિનીન કહી રહ્યા છે કે જે વ્યક્તિ મરતી વખતે પોતાના એ સગા માટે વસિયત ન કરે જે તેના વારિસ નથી તો એનો અંત ગુનાહ પર છે. અઝીઝો, હવે મારા એ કયા રિશ્તેદારો છે જેને મારા વારસામાંથી નથી મળવાનું? અઝીઝો, જ્યાં સુધી પહેલા તબક્કાના વારસદારો છે ત્યાં સુધી બીજા તબક્કાના લોકોને નહીં મળે. દાખલા તરીકે, એક ભાઈ જ્યારે આ દુનિયાથી જશે તો એમના દીકરાને મળશે, એમની દીકરીને મળશે, એમના મા બાપને મળશે અને એમની પત્નીને મળશે, એમના પોતરાને તો નહીં મળે. હવે અગર, કેમ કે આ બીજા તબક્કામાં આવશે પોતરો, પહેલા તબક્કાના લોકો ડાયરેક્ટ જોડાયેલા છે, મા બાપ, પત્ની કે પતિ, ઓલાદ. પરંતુ બીજા તબક્કામાં પોતરો છે, દીકરાનો દીકરો છે, અગર એ જરૂરતમંદ છે, એ કાંઈ અપાહિત છે, અપંગ છે, ભલે એવું કાંઈ નથી, જરૂરતમંદ છે જે પણ રીતે, તો આજે 1/3માંથી મારે એના માટે વસિયત કરવી જોઈએ. ઘણી વખત માસી હોય, ફૂઈ હોય, એ લોકોને તો કાંઈ મળવાનું નથી, પણ આપણે એના માટે વસિયત કરવી જોઈએ. ઓલમાઓ કહે છે, જ્યારે તમે 1/3માંથી વસિયત કરો તો 1/3નું પણ બધું ના આપી દો, 1/4 આપો 1/3માંથી. આપણા કેટલા બધા રિશ્તેદાર એવા હોય છે કે કેમ કે તબકાતી રિશ્તેદાર મોજૂદ હોવાને કારણે એમને આપણી મિરાશમાંથી કાંઈ નથી મળતું. આપણે 1/3માંથી એને આપી શકીએ છીએ. બીજા નેક કામોમાં પણ આપણે વાપરી શકીએ. દાખલા, મને કોઈ આલિમે દીનની મદદ કરવી છે, મને કોઈ સંસ્થાની મદદ કરવી છે, મને કોઈ મસ્જિદમાં આપવું છે, ઇમામબાડામાં આપવું છે, તો એ પણ હું અમારા 1/3માંથી કરી શકું છું. વસિયત 1/3ની ગ્રામી, જિંદગીમાં મને જેટલું આપવું હોય ઇખ્તિયાર છે, પણ કેમ કે હું એક ઔરત છું, મારા શોહરની ઇજાજત લઈશ, ભલે મારો માલ છે તો પણ. પણ અઝીઝાની ગ્રામી, મર્યા પછી આખું નાખું ના કહી શકું કે આ બધું ફલાણી સંસ્થાને આપજો, ફલાણા યતીમખાનામાં આપી દેજો, નહીં. હવે મને 1/3 પર અધિકાર છે કે મારું 1/3, દાખલા તરીકે મારા પાસે 3 લાખ છે તો હું 1 લાખમાંથી વસિયત કરી શકીશ. અઝીઝાની ગ્રામી, વસિયતના મસલા, આ બધા મસલા થોડું ઘણું ઇલ્મ હોવું જોઈએ, તાકે ગલત વસિયત ના થઈ જાય. તમે આલિમે દીનની સલાહ લઈ શકો. અલ્હમ્દુલિલ્લાહ, આપણા પાસે આટલા ઓલમા છે, મુખલિસ ઓલમાઓ છે, જે આપણને કાંઈ લીધા વગર અલ્હમ્દુલિલ્લાહ સાહિત જવાબ આપે છે, પોતાનો ટાઈમ આપે છે. અઝીઝો, આપણે અલ્લાહને નહીં કહી શકીએ મને નહોતી ખબર. હા અઝીઝો, હવે 1/3ની જે વાત થઈ રહી છે એ વસિયતની વાત થઈ, કે વસિયત આપણે 1/3 પર કરી શકીએ. જિંદગીમાં જેટલું આપવું હોય, પણ દાખલા તરીકે હું 1/3ની વસિયત ના કરું અને હું, મારી પાસે દાખલા તરીકે 3 લાખ રૂપિયા હોય અને હું કહું કે 2 લાખ આપી દેજો મારા ફલાણા દીકરાને, મારી ફલાણી દીકરીને, અથવા આ સંસ્થામાં કે આ જગ્યાએ, તો અઝીઝાની ગ્રામી સહી નહીં થાય. કેમ? વસિયત ફક્ત 1/3 પર. હા, અસલ વારસામાંથી અમુક વસ્તુની અદાયગી થઈ શકે છે, ખુમ્સ છે, હજ છે, કંઈ દેવું છે, એ બધું થઈ શકે છે. વાજિબ રદ્દે મસાલિમ હોય તો એ બધા વસ્તુ, તો કઈ કઈ વસ્તુનું થઈ શકે છે, શું છે, ઇલ્મ હાસિલ કરવું જરૂરી છે. પૂછે અઝીઝાની ગ્રામી, તવજીલ મસાઇલ લઈને વાંચે, કેમ કે અગર આપણે સારી વસિયત કરી નથી જતા તો પાછળથી ઘણા બધા પ્રોબ્લેમ રિશ્તેદારોમાં થઈ શકે છે. આપણા બચ્ચાઓ એકબીજા સાથે અણબનાવ થાય, એકબીજાના વચ્ચે મોહબ્બતમાં કમી થાય, ના બહુ ખતરનાક છે. અગર ભાઈ બહેનો એકબીજા સાથે નહીં બોલે, અથવા બાપના જવા પછી બચ્ચા મા સાથે નહીં બોલે, કેમ કે વારસામાં બંટવારામાં બરાબર નથી થયું, તો પછી મુસીબતો આવશે. કેમ કે તે રહેમના કારણે અઝાબ આવી શકે છે. અલ્લાહની રહેમતથી એ લોકો દૂર થઈ જાય. અને જો સીલે રહેમ હોય તો, અગર એકબીજા પ્રત્યે સીલે રહેમ રાખશે તો એ લોકોની ઉંમરમાં વધારો થશે, એ લોકોના માલમાં વધારો થશે, એ લોકો અલ્લાહના મહેબૂબ બનશે અને જન્નત નસીબ થશે. તો ખાસ કરીને એવી રીતે વસિયત કરીને જાઓ કે પાછળથી રિશ્તેદારોને પ્રોબ્લેમ ના થાય. અને એક બીજી વસ્તુ કે જ્યારે અઝીઝો વારસો મળવાની વાત હોય, યકીનને હક છે, દીકરીનો હક છે, દીકરાનો હક છે. દાખલા તરીકે બાપને જ્યારે ઇંતકાલ થઈ જાય છે તો અગર એમના મા બાપ જીવતા છે તો એમનો પહેલાં હક હશે, પત્નીનો હક, એ બધો હક આપ્યા પછી, એમનો ખૂમ સદા કર્યા પછી, એમની હજનો ખર્ચો કાઢ્યા પછી અઝીઝ હક, જ્યારે કે મિકાતથી જેટલો ખર્ચો હશે એ એમના વાજિબ, એટલે પૂરા અસલ વારસામાંથી એનો અદાયગી થઈ જશે. એમનું કાંઈ કરજો હશે એ અદા થઈ જશે. એમનું કાંઈ વાજિબ રદ્દે મઝાલીમ હશે, કોઈનું માલી નુકસાન થયું હશે, એનું વળતર અદા, બધું એ બધું થયા પછી અઝીઝાની ગ્રામી જ્યારે વેચણી થશે તો ભાઈને અગર ડબલ મળશે તો બહેનને સિંગલ તો મળશે, ભાઈને 2 લાખ મળશે તો બહેનને 1 લાખ તો મળશે. ઘણી વખત ભાઈઓ બહેનોને આપવા તૈયાર નથી હોતા. અઝીઝાની ગ્રામી આ ગલત છે. ભાઈ શરિયતે જે હક નક્કી કર્યો છે આપો, નહીં આપો અને એ વસ્તુ, દાખલા તરીકે ઘરમાં બેનનો હક છે, ના આપ્યું બેનને, પોતે ઘરમાં રહી રહ્યા છે, બેન રાજી નથી, તો અઝીઝો આ ઘરમાં નમાઝ પડવાથી નમાઝ પણ બાતિલ થઈ શકે છે. અગર બેન દિલથી રાજી હોય તો એની અલગ વાત છે, પણ આપણને કેમ બેનને રાજી જ કરી લેવી છે અને હક નથી આપવો? હા, અઝીઝાની ગ્રામી, થોડું વધારે આપીને ખુશ થવાની જરૂર હોય છે. એ બેનને ઓર થોડું વધારે આપી દઈએ. ઘણી વખત બહેન જરૂરતમંદ હોય છે પણ ભાઈઓ ધ્યાન નથી આપતા અને બધું લઈને બેસી જાય છે. ઘણી વખત એક ભાઈ લઈને બેસી જ બીજા ભાઈને નથી આપતા. આ ગલત થઈ રહ્યું છે અઝીઝાની ગ્રામી. પછી મુસીબતો આવી શકે છે, પરેશાનીઓ આવી શકે છે, અને એ જગ્યાએ નમાઝ તો કબૂલ નથી થવાની. અગર નમાઝ કબૂલ નથી તો બધા અમાલ કબૂલ નથી. કેવી રીતે આપણે અઝીઝો આટલી મોટી જિમ્મેદારીને નિભાવવાનો કોશિશ નથી કરતા? અને આખિરતનો અઝાબ તો છે જ. જરૂરા બરાબર નેકીનો અલ્લાહ અજર આપવાનો છે, તો જરૂરા બરાબર ઝુલ્મનો પણ ખુદા બદલો લેશે. ઇન અહસન્તુમ અહસન્તુમ લિ અન્ફુસિકુમ. અઝીઝો, આ હું મારા પર અહેસાન કરી રહી છું. અગર હું કોઈની સાથે નેકી કરી રહી છું, આ તો વાજિબ છે કે જેનો હક બને છે એને આપી દઈએ. પણ અઝીઝાની ગ્રામી, જ્યારે હું જોઉં છું કે જ્યારે મા બાપ હયાત હતા, સંપ હતો, સુલે હતી, મનમેળ હતા, એકબીજાને હળતા મળતા ખુશ રહેતા, ખુશ રાખતા એકબીજાને, અને પછી વારસાની વેચણીમાં પ્રોબ્લેમ થવાને કારણે એકબીજાથી અબોલા લઈ લીધા, તો મને ઘણો અફસોસ થઈ જાય છે. અઝીઝો, જેવી રીતે આ વસ્તુ સારી છે કે હું જ્યારે વારસાની વેચણી કરતી હોઉં, મારી પાસે બધું હોય, હું વેચણી કરતી હોઉં, તો હું મારા રિશ્તેદારોને થોડું વધારે આપી દઉં, મારા ભાઈને થોડું, મારી બહેનને વધારે આપી દઉં. એવી રીતે અઝીઝાની ગ્રામી, અગર મને ન મળે, મારા ભાઈ બહેનો મને ના આપે, મારા મમ્મી મને ના આપે, પપ્પાના ગયા પછી, તો મોટું દિલ રાખી લો. કંઈ એવું જ નથી કે વારસો મળશે તો જ મળશે. રૂઝીનો માલિક ખુદા છે. અલ્લાહ ત્યાંથી પણ આપશે જ્યાંથી ગુમાન છે, ને ત્યાંથી પણ કે જ્યાંથી ગુમાન નથી. હું ન માંગું એવું પણ હું નથી કહેતી, પણ જ્યારે તમને લાગે છે કે તમારા રિશ્તેદારો તમને નહીં જ આપે, તો સંબંધ ના બગાડો. સંબંધ સારા હશે તો આપણે કંઈ પણ શકશું કે આ આ વસ્તુમાં આ મારો હક છે. અને સંબંધ સારા હશે તો અલ્લાહ બરકત આપશે. જો તમે કતે રહેમ કરશો, ભલે એ લોકો ઝાલિમ છે, તો અઝીઝાની ગ્રામી, રહેમતે ખુદા તો બંનેથી દૂર થશે, અઝાબ તો બંને પર આવશે, ભલે એ ઝાલિમ હોય. અને અઝીઝાની ગ્રામી, કેમ આપણે એવું સમજે છે કે બસ એક જ જગ્યાએથી મને વારસો મળશે તો જ મને રોજી મળશે? ભાઈ, અલ્લાહ જ્યાંથી ચાહશે ત્યાંથી તમને રોજી પહોંચાડશે, અનહદ રોજી પહોંચાડશે, ખૂબ બરકતો આપશે. એકવાર તમે મોટું દિલ રાખીને જુઓ. આપણે એમ સમજીએ છીએ કે બસ આના તરફ જ મારી નજર છે કે મારા પપ્પાનો જે વારસો મને મળશે એની જે જમીન મળશે એ જ, બાકી મને ક્યાંયથી નહીં મળે. આ જ ગલત છે. હા, જે હક શરિયતે નક્કી કર્યો છે આપો. કેમ કેમ ભાઈ એમ સમજે છે કે અગર મારા ઘરમાં બેનનો જે હક છે, મારા બીજા ભાઈનો જે હક છે, મારી મમ્મીનો જે હક છે હું આપી દઈશ તો હું ઘર વગરનો થઈ જઈશ? અરે અઝીઝો, શું તમે એવા લોકો નથી જોયા જે રોડ પર રહેતા હતા અને આજે કરોડપતિ છે, જે કાલે હજારો હતા આજે એ લોકો પાસે અબજો છે? એવા પણ લોકો છે અઝીઝાની ગ્રામી કે કાલે ફેરિયા હતા, જગ્યાએ જગ્યાએ જઈને નાની મોટી વસ્તુ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, આજે હજારો લોકોને લાખો રૂપિયાની મદદ કરી રહ્યા છે. એ લોકોને પોતાને ખબર નથી કે પોતાની પાસે કેટલી મિલકત છે ને શું છે, હિસાબ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે લોકો માટે. કેમ કે ખુમ્સ વાજિબ છે એટલે હિસાબ થઈ જાય છે, પણ અલ્લાહ બેહિસાબ આપી રહ્યો છે લોકોને. તો કાંઈ એક જ જરિયો નથી કે ભાઈ લોકોને થાય છે બસ આપી દઈશ તો મારું ખતમ થઈ જશે, આ લઈ લઈશ તો જ મને મળશે. બસ આ ગલત ફહેમીને દૂર કરીએ અને શરિયતે જે પ્રમાણે નક્કી કર્યું છે ખુદા આપણને એ પ્રમાણે આપણા બધા, ભલે આપણને ઓછું મળે વાંધો નહીં, પણ કોઈના કોઈનો હક જરા બરાબર પણ મારી પાસે ના રહે. મારા બધા રિશ્તેદારોને હું હક આપી દઉં. હા, હું ઓછું લેવાનું પસંદ કરું છું પણ મારી પાસે કોઈનો હક વધારે પસંદ નથી, એવી નિયત રાખો. અલ્લાહ નિયત પ્રમાણે રોજી આપે છે. અસીસો, મારી પાસે કલીલ ઇલ્મ છે, ખુદા કરે હું કાંઈક સારું સમજાવી શકી હોઉં, મારી કોમને આ મેસેજ પહોંચે અને ઘરોના ઝઘડા દૂર થાય. અઝીઝાની ગ્રામી, એવી વાતો કરનારા કે ફાતેમા ઝહરાએ પણ હકમાં, અરે ભાઈ, ફાતેમા ઝહરાએ હક માંગ્યો હતો. એ ગાસીબોના ચહેરા પરથી નકાબ હટાવીને હકીકી ઇમામ કોણ છે, હકીકી હક કોણ છે, ઇમામતની દિફા કરવા ગયા હતા બીબી. ઝાલિમના ચહેરા પરથી નકાબ ઉખેડવો જરૂરી હતો અઝીઝો. એવી જ રીતે અઝીઝો આપણે જોયું અલીયર સામ 25 વર્ષ ખામોશ રહ્યા ઇસ્લામની એકતા માટે. ખુદા આપણને નેક તોફીક આપે. હું કાંઈ નથી કહેતી, બસ હું એટલું કહું છું જ્યાં જ આવાઝ થઈ રહી છે, શરીઅતે જે નક્કી કર્યું છે, અલ્લાએ જે હક નક્કી કર્યા છે, એનાથી બેસ્ટ કાંઈ નથી હોઈ શકતું આપણા માટે. અને અગર આપણને થોડું ના મળે તો થોડું મોટું દિલ રાખી લે. જનાબે યુસુફને યાદ કરે, સગા ભાઈઓએ કેટલું મહેરૂમ રાખ્યા, કૂવામાં નાખી દીધા. પણ જ્યારે મુલાકાત થઈ છે, શર્મિંદા ભાઈઓને કહી રહ્યા છે, ભાઈ તમારા કારણે તો હું ઓળખવામાં આવ્યો, લોકો મને ગુલામ સમજતા હતા, તમે આવ્યા તો લોકોને ખબર પડી કે હું જનાબે યાકૂબના ચશ્મો ચિરાગ છું, હું એક નબીનો દીકરો છું. પોતાના ભાઈને શર્મિંદા પણ ન થવા દીધા, બધું ભૂલી ગયા, કોઈ વસ્તુ યાદ પણ દેવરાવીને ટોંટ પણ ન માર્યો. કુરાનમાં સૂરે યુસુફમાં આ વાક્યો વર્ડ ટુ વર્ડ વાંચ્યો, ગૌર ફિક્ર કરજો. સીસો અઝીઝાની ગ્રામી, હું એક કિસ્સો કહેવા તમને ચાહું છું અને આ કિસ્સો 15 તારીખ ભાગ 1માં મળી જશે. પેજ નંબર છે 83 ગુજરાતી. અલ્લામા કુલેની અલ કાફીમાં લખે છે કે સ્વાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સ્વાદિક અલ ઇસ્લામની ખિદમતમાં અલ્લાહમાં સલી અલા મોહમ્મદ વાલે બહુ, એક શખ્સ હાજર થાય છે, અર્જ કરે છે, મોલા મારા કાકાના સંતાનોએ મારું જીવન અજીર્ણ કરી દીધું છે, મને એટલો મજબૂર કરી દીધો છે કે હવે હું માત્ર એક રૂમમાં રહેવા પર મજબૂર થઈ ગયો છું. તમે રજા આપો તો હું હાકીમ પાસે જઉં, શિકાયત કરું, મારો હક માંગું. હક છે ને, માંગે. ઇમામને પૂછે છે પહેલાં કે માંગું હું હક, હું શિકાયત કરું હાકીમ પાસે જઈને. છતાં ઇમામ કહે છે કે તું સબરથી કામ લે, નજીકમાં જ અલ્લાહ સુબહાન તઆલા તને આ એક રૂમમાં રહેવાનું જે તને જે તકલીફ પડી રહી છે એનાથી છુટકારો આપશે. અઝીઝો, આપણે બહુ સરસરી લેતા હોય પણ ખરેખર મને એક રૂમમાં રહેવું પડે, એ જ મારું કિચન હોય, એ જ મારું સુવાનું બેસવાનું ઉઠવાનું મારું સ્ટડી બધું હું એમાં જ કરું તો મને ખબર પડે કે એક રૂમમાં રહેવું પણ કેટલું મુશ્કેલ હોય. એ કહે છે કે આ કષ્ટમાંથી તને છુટકારો મળશે. થોડા દિવસ વીત્યા, હિજરી 131, એક વબા ફેલાઈ. આ વ્યક્તિ કહે છે કે મારા પિતરાય ભાઈઓમાંથી કોઈ પણ જીવતું બાકી ન બચ્યું, था मरी गया। थोड़ा दिवस पछी ये शख्स इमाम की सेवा में हाजिर थो। इमामे सामे थी पूछू तारा सगावनी शू हालत है? जो मौला बधा मरी गया। आपे फरमाव्यू तो एवं मौत एटला माटे थयु कि ते लोकोए तारी साथे कते रहम कर्यो, तने हक नतो आप्यो। शू तू ए पसंद नहीं करते कि भले तेओ तारा पर जुल्म करे पण जीवता रहे? कीधु हा मौला, हूँ ए लोकोना मरवा पर खुश नहीं। अजीजाने ग्रामीए कते रहम माटेनू हूँ एक हदीस बयान करवा चाहूँ छू, जे पांचमा इमाम इमामे मोहम्मद बाकीर अहसान फरमावी छे अमीरुल मोमिनीन ना हवाला थी कि अमीरुल मोमिनीने पोतानी किताब में लख्यू छे कि तण आदत तण लक्षण एवा छे कि ए आदतवाड़ो मरवा पेला तेनी आपत्ति जोई लेशे, ते छे जुल्म, कते रहमी अने जूठी कसम। रिसालत माप के छे दुनिया में रिश्तेदारों थी भलाई करो भले पछी ते सलाम द्वारा ज केम ना होय। अजीजो जे कते रहम करे छे ने दोस्त बनावानुं पण मना कर्युं छे, जेवी रीते जूठ्ठाने दोस्त नथी बनवानुं, गुनेगार ने नहीं बनावानुं एटले फासिक ने नहीं बनावानुं, खुलेआम गुनाहगार होय जेने नहीं बनावानुं, बखील ने एटले के कंजूस ने नहीं बनावानुं, मूर्ख ने दोस्त नहीं बनावानुं। एवी रीते कते रहम करवावाळाने दोस्त न बनावो। अजीजानी ग्रामी केम એકચ્યુઅલમાં આ હદીસ છઠ્ઠા ઇમામની છે, અલ કાફીમાં અબુ હમજાની જબાની છઠ્ઠા ઇમામ અલ ઇસ્લામથી રિવાયત છે કે આપે ફરમાવ્યું કે મારા પિતાએ તેમના પિતા ઇમામ ઝૈનુલ આબેદીનથી રિવાયત કરી છે કે ફરમાવ્યું કે પાંચ પ્રકારના લોકોને દોસ્ત ન બનાવજો, તેઓ સાથે સ્નેહ પ્યારનો નાતો ન રાખજો, તેઓને કદી પોતાના સફરના સાથી ન બનાવતા। કીધું કયા લોકોને? અમે સફરના સાથી ન બનાવીએ, દોસ્ત ન બનાવીએ, સ્નેહ અને પ્યારનો નાતો ન રાખીએ। આપે ફરમાવ્યું જૂઠ્ઠાને દોસ્ત ન બનાવતા, કેમ કે જૂઠ્ઠો આદમી ઝાંઝવા જેવો છે, દૂરથી તો પાણી દેખાય પરંતુ પ્યાસો તેની નીકળ જાય તો એને રેતી સિવાય કાંઈ નથી મળતું। ગુનેગારને દોસ્ત ન બનાવજો કે એક કોળિયા અથવા એક કોળિયાથી પણ ઓછી કિંમતમાં તમને વેચી નાખશે। બખીલને દોસ્ત ન બનાવજો, કેમ કે જ્યારે તને તેના માલની અત્યંત જરૂર થશે તને વંચિત રાખશે। મૂર્ખને દોષ ન બનાવો, કેમ કે તને લાભ પહોંચાડવા માંગશે તો પણ મૂર્ખાઈના કારણે તને નુકસાન પહોંચાડશે। અને જો હું ખાસ કહેવા માંગતી હતી કતે રહેમ કરવાવાળો દોષ ન બનાવો, કેમ કે મેં કુરાને મજીદની ત્રણ આયતોમાં તેના પર લાનત જોઈ છે। જે લોકો કતે રહેમ કરે છે આપણે એના સાથે રિશ્તા જોડશું, દીકરી આપશું લેશું કે આપણે એને દોષ બનાવશું તો શું થશે? અલ્લાહની રહેમતોથી એ લોકો દૂર છે। અઝીઝાની ગ્રામી અલ્લાહ એ લોકો પર લાનત કરી છે કુરાનમાં। એક આલિમે દીને આ વસ્તુ સમજાવી હતી પોતાની મદલિસમાં કે અલ્લાહ સુબહાનહુ તઆલા અગર એ લોકો પર અઝાબ નાખવા ચાહશે, જોશે કે એના પર નાખે, પણ આપણે એ લોકોના સાથે હશું તો પોસિબલ છે। અઝીઝાની ગ્રામી આપણે હંમેશાનો સાથે છે, સાથે છે તો આપણે પણ એ અઝાબમાં ગિરફ્તાર થઈ જઈએ। હા, ખુદાવંદે મુતઆલથી દુઆ કરીએ, ખુદા અમને સીલે રહેમ કરવાની ભરપૂર તૌફીક આપજે અને કતે રહેમથી અમારી પૂરી કોમને બચાવજે। અગર આપણે આપણા નફ્સની સાથે, આપણા માલની સાથે, આપણા રિશ્તેદારોની મદદ કરવા માટે એક કદમ ઉપાડીએ છીએ, એક કદમ 40,000 નેકી લખાય છે, 40,000 ગુના માફ થાય છે, 40,000 દરજ્જા બલંદ થાય છે। અઝીઝો, અને એટલો સવાબ મળે છે એક કદમમાં કે જાણે અઝીઝાની ગ્રામી એટલી સુંદર હદીસ છે સિલે રહેમ માટેની। સાચે ઇન્સાનને શોખ પેદા થઈ જાય એવી હદીસ છે આ। ફેમિલી લાઈફ ઓફ ઇસ્લામની આ હદીસ જે રસૂલ ખુદાની છે જે હું તમને બયાન કરી રહી છું, અઝીઝો અગર કોઈ સિલે રહેમ પોતાના નફ્સ પોતાના માલથી કરવા માટે પોતાના રિશ્તેદારો પાસે જાય, દરેક પગલે દરેક કદમ પર 100 શહીદનો સવાબ ખુદા એને અતા ફરમાવે છે, અલ્લાહ એને 100 શહીદનો સવાબ આપે છે, અને હર કદમ પર 40,000 નેકી, 40,000 ગુના માફ થાય છે, 40,000 દરજ્જા બલંદ થાય છે। આટલું જ નથી કે જે પોતાના રિશ્તેદાર પાસે સિલે રહેમી કરવા માટે જાય, પોતાના નફ્સ કે પોતાના માલની સાથે જાય, તો અલ્લાહને ફક્ત 100 શહીદોનો સવાબ નથી આપતો, પણ હર કદમ પર 40,000 નેકી આપે છે. હર કદમ પર 40,000 ગુના માફ કરે છે અને 40,000 દરજ્જા બુલંદ થાય છે. અને અઝીઝો, એની સાથે એવી રીતે સુલુક થાય છે જાણે એણે 100 વર્ષ અલ્લાહની સબ્ર અને પૂરી તવજ્જોની સાથે ઇબાદત કરી. કેટલી મોટી વાત છે અઝીઝાની ગ્રામી. ખુદ રસૂલ ઇસ્લામ કહે છે, હું જમાનત લઉં છું, તમને એક વસ્તુની જમાનત આપી તો હું 4 વસ્તુની જમાનત લઈ લઉં છું. રસૂલ ઇસ્લામ, અમે તમને એક શું જમાનત આપી? કે બસ સિલે રહેમ કરશો એટલી જમાનત આપી દો. અગર તમે આ જમાનત આપી દીધી તો હું 4 જમાનત આપું છું, તમારી ઉમરમાં ઇજાફો થશે, તમને જન્નતમાં દાખલો મળશે, તમને અલ્લાહની મોહબ્બત મળશે અને વુસઅતે રિઝ્ક મળશે, રોજી વધશે, ઉમર વધશે, જન્નત મળશે અને અલ્લાહની મોહબ્બત મળશે. અલ્લાહની મોહબ્બત કેટલી મોટી વાત છે. અને કોઈ એમ સમજતું હોય કે સિલે રહેમ અલગ છે ને દીન અલગ છે તો એ ગલત છે. દીનનો જૂજ છે આ. રસૂલ ઇસ્લામ વસિયત કરીને ગયા છે, ભાઈ સિલે રહેમ કોઈ દીનથી અલગ વસ્તુ નથી કે ભાઈ નહીં કરું તો ચાલશે. 8મા ઇમામની ખદી સીના ઉપર લખી દો. અલ્લાહે તકવે ઇલાહીની સાથે સિલે રહમીને કરા દીધું છે. જે કોઈ સિલે રહમી ન કરે એની પાસે તકવે ઇલાહી નથી. જેની પાસે, જે સિલે રહમી નથી કરતો એની પાસે તકવા જ નથી. જેના નતીજામાં એના બીજા અમાલ પણ કબૂલ નહીં થાય, એની દુનિયા અને આખરતના બધા ઉમૂર, બધા કાર્યો સખ્ત હશે. કેમ ભાઈ બીજા અમલ કબૂલ નહીં થાય? કેમ કે એની પાસે તકવા જ નથી. જેની પાસે સિલે રહેમી નથી એ સાહેબે તકવા જ નથી. અને કેમ કે એની પાસે તકવા નથી એટલે એના અમલ કબૂલ નહીં થાય. કુરાન કહે છે, ઇન્નમા ય તકબ્બલ લાઓ મિનલ મુત્તકી, નેકી સિર્ફ અને સિર્ફ સાહેબે તકવાની કબૂલ થાય છે. અઝીઝાની ગ્રામી, બસ આપણે દુઆ કરીએ, આપણા રિશ્તેદાર જેવા પણ હોય પણ આપણે એના સાથે સારું સુલુક કરવાનું છે. અહે પરવરદિગાર, હુકુકુન્નાસ હુકુકુલ્લાહ સહી તરીકાથી અદા કરવાની હિંમત તું આપજે, સાચી નિયતો આપજે. હા અઝીઝાની ગ્રામી, ઇસ્લામે આપણને બધું શીખવાડી દીધું છે પણ આ હુબ્બે દુનિયા ઘણી વખત રૂકાવટ બની જાય છે અને પછી માણસે ભૂલી જાય છે કે ભાઈ દુનિયા રહેવાનું ઘર નથી, આ તો પુલ છે, ચડીને ઉતરી જવાનું છે. સીસુ હકીકી જિંદગી, હયાતે જાવેદાની, હંમેશાની જિંદગી આપણી સરસ જાય એના માટે પણ સિલે રહેમ જરૂરી છે. હા સીસુ, આપણી મજલિસોએ આપણને શું નથી શીખવાડ્યું, અહેસાન છે આ ખુદાનો. અને ખુદા આપણી તૌફિકાતમાં ખૂબ વધારો કરે. ખુદા તમને કોઈ ગમ ન દે સિવાય ગમે હુસૈન, દિલથી દુઆ છે. જ્યાં જ્યાં આવાજ જઈ રહી છે, ખુદા ના ખાસ્તા કોઈને અંદર કતે રહેમ હોય, ખુદા ના ખાસ્તા કોઈ એકબીજાથી વાત ના કરતું હોય. અઝીઝો, તમને ઇમામ હુસૈન અલી ઇસ્લામના ગમનો વાસ્તો, ઇમામ હુસૈનનો વાસ્તો. તમે એકવાર પોતાના રિશ્તેદારોને મળી લેજો, માફા માફી કરી લેજો. ત્યાં કેવું ના થાય કે મોત આવી જાય. અગર એ આપણે કોશિશ કરીએ અને રિશ્તેદાર વાત ના કરે તો પણ આપણે અલ્લાહને તો કહી શકશું, પરવરદિગાર મેં પૂરેપૂરી મારાથી જેટલી થતી હતી કોશિશ કરી લીધી. હા સીસુ, ઇમામ ઝૈનુલ આબેદીનને જો ભાઈના કાતિલને ગલ્લો આપ્યો છે, શું આપણે નહીં શીખીએ કરબલાથી? જરૂર શીખીશું અને અલહમદ શીખી રહ્યા છીએ. ખુદા ઓર વધારે અમલ કરવાની તૌફીક આપે. હા, આ ગમ અહેલે બેતના ખાનદાન પર કેવો ગુજર્યો છે. આ ગમ એ ગમ છે જે ગમને શહેઝાદી ફાતેમા ઝહરા, જે ગમથી શહેઝાદી ફાતેમા ઝહરાએ પોતાની કબરને છોડી દીધું છે. બે મહોરમના કાફિલો જ્યારે પહોંચ્યો છે તો એક બીબીના રોવાની આવાઝ કરબલાના બનમાં આવી રહી હતી. જનાબે ઝૈનબ કહી રહ્યા છે, ભૈયા એક બીબી જંગલમાં રોઈ રહી છે, જેની આવાઝ મને એવું લાગે છે કે કંઈક જાની પહેચાની છે. લાગે છે એની દુખિયારીની, એ દુખિયારીને ફરઝનનું નામ પણ હુસૈન છે. મસલૂમ ઇમામ કહે છે, બહેન ઝૈનબ તમે આવાઝને ન ઓળખો, આપણી માં ફાતેમા ઝહરા છે. કેટલા વાકિયાત મળે છે, જ્યારે ઘોડા પરથી જમીન પર આવવાનો હોય છે, ઇમામ હુસૈન પૂછે છે, મુર્તઝા મને નસીબમાં લઈ આવ્યો, એ જગ્યાએ જે જગ્યાને મારી માએ કાંટાથી કાંટા વગેરેથી સાફ કરી છે, તને કેવી રીતે ખબર કે આમ આખરી આખરી કયા અંગા છે? મુર્તઝસ કે છે, મોલા જ્યારે તમે ઈબાદત કરી રહ્યા હતા રાતે, તમારી માં આવ્યા હતા, મને આ જગ્યાએ લાવ્યા હતા અને કહ્યું હતું, મુર્તઝસ મેં તને મારી ચાદરમાં દાણા ખવડાવ્યા છે, મારા લાલને અહીંયા લાવજે. અસીઝો, જ્યારે ઇમામ હુસેન નો કે નેઝા પર હતું અને અઝીઝો એ નેઝાએ ચાલવાનું બંધ કરી દીધું, એ નેઝો જમીનમાં ગળી ગયો. અને જ્યારે મલૂન સૈયદે સજ્જાદને આવીને કહે છે, સૈયદે સજ્જાદ તમારા બાબાનું સર કેમ નથી ચાલતું? અગર નહીં ચાલે તો હું તમને ને બધા કેદીઓને તડપાવી દઈશ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ સકીનાને ગોતવા નીકળે છે. શું જોયું? એક મોઝમા સકીનાને લઈને બેઠા છે. મોઝમા, તમારો અહેસાન. નકાબને ઉલટીને કહ્યું, ઝૈનબ તે મને ન ઓળખ્યું, તારી મા ફાતેમા સહરા છું. અઝીઝાને ગ્રામી અલ્લામા રશીદ તુરાબી કહે છે, તંગો તારીખ કેદખાનામાં દમ ઘૂંટતો હતો. જનાબે સૈયદ સજ્જાદે કહ્યું, એ દારોગા જિંદાન થોડી વાર માટે દરવાજો ખોલી દે, મારો દમ ઘૂંટે છે. દારોગા જિંદાન કહે છે, મેં મારી જાનનો ખતરો છે, યઝીદને ખબર પડી જશે તો મને કત્લ કરી નાખશે. મુલા, મારી જાન આપ પર કુરબાન, હું તમારા માટે રોજ દરવાજો ખોલી દઈશ, તમે બહાર તાજી હવા ખાજો, પછી અંદર ચાલ્યા જજો. એક દિવસ કહે છે, મોલા મારો પણ કંઈ ખ્યાલ કરો, હું રોવાની મના નથી કરતો, પણ બહાર બેસીને ન રો. મોલા કહે છે, તું કોની વાત કરે છે, કોની શિકાયત કરે છે? કા તમારામાંથી કોઈ બીબી અડધી રાતે બહાર નીકળે છે અને હુસૈન કહીને રોવે છે? અઝીઝાની ગ્રામી, ઇમામે કહ્યું કે રાતના વખતે તો દરવાજો બંધ હોય છે, તાળું લાગેલી હોય છે, મુમકિન નથી કે કોઈ બીબી બહાર જાય. હવે જ્યારે તને આવાજ આવે તો મને બોલાવજે. અડધી રાત થઈ, આવાજ આવી. કેદખાનાનો દારોગો આવ્યો. મોલા, જો એ આવાજ આવી રહી છે, મારા દિલના મેવા હુસૈન, મારી આંખોના તારા હુસૈન, તને ચક્કી પીસી પીસીને પાડ્યો છે. એક વખત એને ખબર આપી, જનાબે ઝૈનબ સલામુલ્લાહ બહાર આવે છે, એ બીબીની પાસે જાય છે. બીબી, તમે કોણ છો? મારા ભાઈ હુસૈનને યાદ કર. આવાજ આવી, બેટી ઝૈનબ, માને ન ઓળખી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીની ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજિઉન. અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લ નિમા વ સલુલ્લાહ મિન કુલ્લ ખૈર વ ઉઝુ બિલ્લાહ મિન કુલ્લ શર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ જિલ ફરજમ સૂરે મુબારક ફાતિહા.